એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિચારક વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેમણે એમ કહી શકાય કે આપણી આધુનિક દુનિયાનો પાયો નાખ્યો, જ્હોન લોક.
હા, નમસ્કાર. જ્હોન લોકનું નામ આવે એટલે તરત જ લોકશાહી, વ્યક્તિગત સ્વતંત્રતા, અધિકારો આ બધું યાદ આવે. પણ આજે આપણે એમને સીધા નહીં પણ એક જુદા જ દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરીશું.
અને એ દ્રષ્ટિકોણ છે પ્રસિદ્ધ ઇતિહાસકાર અને રાજકીય સિદ્ધાંતકાર જ્હોન ડનનો, ખરું ને?
બરાબર. જ્હોન ડન, જેમણે લોક પર ઘણું કામ કર્યું છે અને એમનું અર્થઘટન એમ કહીએ તો થોડું હટકે છે, પ્રચલિત માન્યતાઓથી અલગ.
અને આ ચર્ચા આજે પણ કેમ મહત્વની છે? કારણ કે લોકે જે મુદ્દા ઉઠાવ્યા હતા, સરકાર કેવી હોવી જોઈએ, નાગરિકના અધિકારો શું છે, ધર્મ અને રાજ્ય વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ, આ બધા પ્રશ્નો તો આજે પણ એટલા જ જીવન છે આપણા સમાજમાં, આપણા રાજકારણમાં.
ચોક્કસ. અને ડન આપણને લોકના વિચારોના મૂળ સુધી લઈ જાય છે, કદાચ એમના સાચા અર્થ સુધી. એટલે આજની ચર્ચા રસપ્રદ રહેશે.
તો શરૂઆત કરીએ જ્હોન ડનથી જ. થોડું એમના વિશે જણાવો ને, કોણ છે આ વિદ્વાન, એમની ખાસિયત શું છે?
જ્હોન ડન બ્રિટનના ખૂબ જ આદરણીય રાજકીય સિદ્ધાંતકાર છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે જોડાયેલા છે પ્રોફેસર એમેરિટસ તરીકે, અને લોક પર એમનું કામ વિશ્વભરમાં સ્વીકૃત છે. એમનું મુખ્ય ક્ષેત્ર જ રાજકીય વિચારનો ઇતિહાસ છે.
અને એમનો લોકને જોવાનો અભિગમ કઈ રીતે અલગ પડે છે?
ડન છે ને, એ કેમ્બ્રિજ સ્કૂલ તરીકે ઓળખાતા વિચાર પ્રવાહ સાથે જોડાયેલા છે. આ સ્કૂલનો મુખ્ય સિદ્ધાંત એ છે કે કોઈ પણ ફિલોસોફરના લખાણને સમજવું હોય તો એને એના પોતાના ઐતિહાસિક અને ભાષાકીય સંદર્ભમાં જ સમજવું પડે.
એટલે કે લોક જ્યારે કંઈ લખી રહ્યા હતા ત્યારે એમના મનમાં શું ચાલી રહ્યું હતું, એમના સમયના પ્રશ્નો શું હતા, એમના શબ્દોને એ વખતે શું અર્થ હતો, એમ.
બરાબર. એ જ ડન કરે છે કે લોકને ફક્ત એક સિદ્ધાંતકાર તરીકે ન જુઓ, એમને 17મી સદીના ઇંગ્લેન્ડના એ ભયાનક રાજકીય અને ધાર્મિક સંઘર્ષો વચ્ચે જીવતા, વિચારતા એક વાસ્તવિક વ્યક્તિ તરીકે જુઓ.
અને આના કારણે જ કદાચ એમનું અર્થઘટન જુદું પડે છે.
હા, ડન સૌથી મોટો પડકાર એ ફેંકે છે કે લોકને જે આપણે મોટે ભાગે એક આધુનિક બિનસાંપ્રદાયિક ઉદારવાદી માનીએ છીએ ને, એ ખરેખર એવા નહોતા. ડન કહે છે આધુનિક લેવલ લોક પર ચોંટાડવું એ ઐતિહાસિક રીતે બરાબર નથી.
ઓ, આ તો ખરેખર રસપ્રદ વાત છે. તો પછી ડનનું જે પુસ્તક છે લોક, એનું મુખ્ય તર્ક, એમની સેન્ટ્રલ આર્ગ્યુમેન્ટ શું છે?
ડનની મુખ્ય અને સાચું કહું તો ક્રાંતિકારી દલીલ એ છે કે જ્હોન લોકની ફિલોસોફીને, એમના રાજકીય સિદ્ધાંતોને તમે એમના ઊંડા ધાર્મિક વિશ્વાસને સમજ્યા વગર સાચી રીતે સમજી જ ન શકો. વાત જાણે એમ છે કે ડનના મતે લોક પહેલા એક ધાર્મિક વિચારક હતા અને પછી બીજું બધું.
એટલે આપણે જેમને ઉદારવાદના, કદાચ બિન સાંપ્રદાયિકતાના પણ પાયામાં જોઈએ છીએ, એમના વિચારોનું મૂળ ધર્મમાં, આ તો મોટો દાવો કહેવાય.
હા, અને ડન આને ખૂબ જ ભારપૂર્વક પુરાવા સાથે રજૂ કરે છે. એ કહે છે કે લોકના બધા મુખ્ય વિચારો, જ્ઞાન કેવી રીતે મળે છે, કુદરતી અધિકારો શું છે, સરકાર કેમ અને કેવી રીતે બને, ધાર્મિક સહિષ્ણુતા શા માટે જરૂરી છે, આ બધું જ લોકના ઈશ્વર વિશેના ચોક્કસ ખ્યાલ પર આધારિત છે.
કેવો ખ્યાલ?
એક એવો ઈશ્વર જે તર્કસંગત છે, જેને વ્યવસ્થિત સૃષ્ટિ બનાવી છે અને જેના પ્રત્યે માણસની અમુક ફરજો છે. ડન એને ક્યારેક તર્કસંગત કેલ્વિનિસ્ટ જેવો ગણાવે છે. મતલબ કે ઈશ્વર સર્વોપરી છે પણ એની રચનાને તર્કથી સમજી શકાય છે. ડન કહે છે કે આ ઈશ્વરને સમીકરણમાંથી કાઢી નાખો તો લોકના ઘણા બધા તર્કો, ખાસ કરીને અધિકારોના તર્કો, તેમનો આધાર ગુમાવી દે.
તો આ પુસ્તક લખવા પાછળ ડનનો હેતુ શું હતો?
મુખ્ય હેતુ લોકનું એક વધારે પ્રમાણભૂત, ઐતિહાસિક રીતે સચોટ ચિત્ર રજૂ કરવાનો છે. એ બતાવવા માંગે છે કે લોકના વિચારો અલગ અલગ ટુકડા નથી પણ એક સુસંગત સિસ્ટમ છે જે એમના ધાર્મિક વિશ્વાસથી જોડાયેલી છે. અને બીજો હેતુ એ છે કે આપણે આધુનિક લોકો લોક પર આપણા પોતાના વિચારો અને મૂલ્યો થોપી દેવાની જે ભૂલ કરીએ છીએ, જેને અનેક્રોનિઝમ, કાળદોષ કહે છે, એને સુધારવાનો.
સમજાયું. આ ખરેખર લોકને એક નવી નજરે જોવાની વાત છે. તો ડન એમના પુસ્તકમાં લોકના કયા કયા મુખ્ય વિચારો પર આ ધાર્મિક સંદર્ભ સાથે ચર્ચા કરે છે?
ડન્ટ લોકના લગભગ બધા મુખ્ય કાર્યોને આવરી લે છે, જેમ કે એમનું જ્ઞાન મીમાંસા પરનું પુસ્તક એન એસે કન્સર્નિંગ હ્યુમન અન્ડરસ્ટેન્ડિંગ, પછી રાજકીય ફિલોસોફીનો આધારસ્તંભ ટુ ટ્રિટાઇઝીસ ઓફ ગવર્મેન્ટ, અને ધાર્મિક સહિષ્ણુતા પરનું એમનું પ્રખ્યાત લખાણ અ લેટર કન્સર્નિંગ ટોલરેશન. ડન આ બધામાં સતત લોકના ધાર્મિક મૂળિયા તરફ ઇશારો કરે છે.
ચાલો તો હવે આ મુખ્ય વિચારોમાં થોડા ઊંડા ઉતરીએ ડનના દ્રષ્ટિકોણથી. શરૂઆત કરીએ લોકના જ્ઞાનના સિદ્ધાંતથી, પેલો કોરી પાટીવાળો. એસે કન્સર્નિંગ હ્યુમન અન્ડરસ્ટેન્ડિંગમાં લોક કહે છે કે જન્મ સમયે મન ટેબ્યુલા રાસા એટલે કે કોરી પાટી જેવું હોય છે. આનો શું મતલબ છે ડનના મતે?
આ બહુ મોટો વિચાર હતો એ સમય માટે. ઘણા લોકો માનતા હતા કે અમુક જ્ઞાન, અમુક વિચારો જેમ કે ઈશ્વરનો ખ્યાલ, નૈતિક સિદ્ધાંતો, એ જન્મથી જ આપણા મનમાં હોય છે, ઈશ્વરે મૂકેલા હોય છે. આને જન્મજાત વિચારો, ઇનેટ આઈડિયાઝ કહેવાય. લોકે આનો જોરદાર વિરોધ કર્યો.
એમણે શું કહ્યું?
એમણે કહ્યું, ના, આપણા મનમાં જન્મથી કશું લખેલું નથી હોતું. આપણું બધું જ જ્ઞાન, બધા જ વિચારો અનુભવમાંથી જ આવે છે. અને અનુભવ બે પ્રકારના. એક, આપણી બાહ્ય ઇન્દ્રિયો દ્વારા મળતો અનુભવ, જોવું, સાંભળવું, સૂંઘવું, ચાખવું, સ્પર્શવું, આને લોકે સેન્સેશન કહ્યું.
અને બીજો?
બીજો અનુભવ છે આપણા પોતાના મનની આંતરિક ક્રિયાઓનો, જેમ કે વિચારવું, શંકા કરવી, માનવું, તર્ક કરવો. આના પર જ્યારે આપણું મન વિચાર કરે એને લોકે રિફ્લેક્શન કહ્યું. બસ આ બે જ સ્ત્રોત છે જ્ઞાનના, સેન્સેશન અને રિફ્લેક્શન, બીજું કશું નહીં.
એટલે કે જ્ઞાન બહારથી આવે છે, અંદર પહેલેથી નથી હોતું. પણ ડનના મતે આ વિચાર પાછળ લોકનો હેતુ શું હતો અને આનો ધર્મ સાથે શું સંબંધ?
ડન સમજાવે છે કે આની પાછળ એક મોટો રાજકીય અને ધાર્મિક હેતુ હતો. એ સમયે ઘણા રાજાઓ અને ધર્મગુરુઓ એમ કહીને પોતાની સત્તા જમાવતા હતા કે એમના વિચારો તો ઈશ્વરે આપેલા જન્મજાત સત્યો છે, એટલે સૌએ માનવા જ પડે. લોકે આ દલીલનો પાયો જ હલાવી દીધો.
કઈ રીતે?
એમ કહીને કે ભાઈ, કોઈ વિચાર જન્મજાત નથી. તમારે સત્ય જાણવું હોય તો તમારી પોતાની ઇન્દ્રિયો અને તમારા પોતાના તર્કનો ઉપયોગ કરવો પડશે. ઈશ્વરે તમને શક્તિ આપી છે, એટલે કોઈ કે એમ આંખ બંધ કરીને માની લેવાની જરૂર નથી. એક રીતે લોક વ્યક્તિને આત્મનિર્ભર અને વિચારશીલ બનવા પ્રોત્સાહિત કરી રહ્યા હતા.
પણ ડન એવું પણ કહે છે કે આનો મતલબ સંશયવાદ નથી, બરાબર?
હા, બરાબર. ડન સ્પષ્ટ કરે છે કે લોક એમ નહોતા કહેતા કે આપણે કશું નિશ્ચિતપણે જાણી જ ન શકીએ. લોક માટે અનુભવ અને તર્ક એ જ સાચા રસ્તા છે જેના દ્વારા ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેની બનાવેલી દુનિયાને અને તેના નૈતિક નિયમો એટલે કે કુદરતી કાયદાને સમજીએ. એટલે જ્ઞાનનો સિદ્ધાંત પણ આખરે તો ઈશ્વરની યોજનાનો જ એક ભાગ છે.
આ કુદરતી કાયદો, નેચરલ લો, અને કુદરતી અવસ્થા, સ્ટેટ ઓફ નેચર, લોકના રાજકીય વિચારોનો આ બીજો મોટો પાયો છે. એમના પુસ્તક ટુ ટ્રિટાઇઝીસ ઓફ ગવર્મેન્ટમાં આની વાત છે. ડન આને કેવી રીતે સમજાવે છે, ખાસ કરીને ધર્મના સંદર્ભમાં?
હા, લોક શરૂઆત ત્યાંથી કરે છે કે કલ્પના કરો કે સરકાર નહોતી ત્યારે માણસ કેવી રીતે રહેતો હશે. એ અવસ્થાને લોક કુદરતી અવસ્થા કહે છે. પણ અહીં થોમસ હોબ્સ નામના બીજા વિચારકથી લોક જુદા પડે છે. હોબ્સ માનતા હતા કે કુદરતી અવસ્થા એટલે ભયાનક અરાજકતા, માછલીઓનો ન્યાય, માઇટ ઇઝ રાઇટ, સૌનું સૌની સામે યુદ્ધ.
પણ લોક એવું નથી માનતા.
ના, લોક માટે કુદરતી અવસ્થા એ સંપૂર્ણ સ્વતંત્રતા અને સમાનતાની સ્થિતિ છે. દરેક વ્યક્તિ સ્વતંત્ર છે, કોઈ કોઈનો ગુલામ નથી, બધા સમાન છે. પણ, અને આ બહુ જ મહત્વનું છે, આ સ્વતંત્રતા એટલે મન ફાવે તેમ વર્તવાની છૂટ નથી, લાયસન્સ નથી.
તો પછી એને નિયંત્રિત કોણ કરે છે? કોઈ કાયદો છે આ અવસ્થામાં?
હા છે, અને એ છે કુદરતી કાયદો. અને ડન અહીં ખાસ ભાર મૂકે છે કે લોક માટે આ કુદરતી કાયદો માણસોએ બનાવેલો નથી, એ સંસદમાં પાસ થયેલો કાયદો નથી, એ ઈશ્વરનો કાયદો છે, ઈશ્વરની ઈચ્છા છે. અને દરેક વ્યક્તિ પોતાની તર્કશક્તિથી આ કાયદાને જાણી શકે છે.
અને આ કુદરતી કાયદો કહે છે શું? એનો મૂળભૂત સિદ્ધાંત શું છે?
મૂળભૂત સિદ્ધાંત એ છે કે બધા મનુષ્યો ઈશ્વરની રચના છે, ઈશ્વરની સંપત્તિ છે. અને કારણ કે આપણે બધા એક જ સર્જનહારની સમાન રચના છીએ, એટલે કોઈને પણ બીજાના જીવન, સ્વાસ્થ્ય, સ્વતંત્રતા કે સંપત્તિને નુકસાન પહોંચાડવાનો અધિકાર નથી. આ આપણા મૂળભૂત કુદરતી અધિકારો છે.
એટલે કે જીવન જીવવાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, આપણી મહેનતથી મેળવેલી સંપત્તિ રાખવાનો અધિકાર, આ બધું સરકાર આપે પહેલાં જ આપણી પાસે છે, કારણ કે ઈશ્વરે આપ્યું છે. આ તો ખરેખર બહુ પાયાની વાત થઈ ગઈ.
બિલકુલ. ડન માટે આ જ લોકના રાજકીય સિદ્ધાંતનો ધાર્મિક અને નૈતિક આધાર છે. અધિકારો સરકારની ભેટ નથી, એ ઈશ્વર દત્ત છે. અને સરકારનું કામ આ અધિકારોનું રક્ષણ કરવાનું છે, એને છીનવી લેવાનું નહીં.
પણ મારો પ્રશ્ન એ છે કે જો કુદરતી અવસ્થામાં આટલા સારા કુદરતી કાયદા અને અધિકારો હોય તો પછી માણસોએ સરકાર બનાવવાની જરૂર જ શા માટે પડી? શું તકલીફ હતી?
સારો પ્રશ્ન છે. લોક કહે છે કે કુદરતી અવસ્થા સારી છે, પણ એમાં કેટલીક અસુવિધાઓ છે. જેમ કે ભલે કુદરતી કાયદો હોય, પણ બધા એને સમજે કે પાળે એવું જરૂરી નથી. બીજું, જ્યારે કોઈ કાયદો તોડે ત્યારે એને સજા કોણ આપે? દરેક વ્યક્તિ પોતે જ ન્યાયાધીશ બની જાય તો ગડબડ થાય. કોઈ નિષ્પક્ષ સત્તા નથી જે તકરારનો ઉકેલ લાવે. કાયદાનો અમલ કરાવનાર કોઈ નથી.
એટલે કે અધિકારો હોવા છતાં એ સુરક્ષિત નથી.
હેમ, હા, અરાજકતા નથી પણ અસુરક્ષા અને અનિશ્ચિતતા છે. આ અસુવિધાઓ દૂર કરવા માટે લોકો સ્વેચ્છાએ ભેગા મળીને એક કરાર કરે છે. એ નક્કી કરે છે કે અમે અમારા કેટલાક અધિકારો, ખાસ કરીને કાયદોનો ભંગ કરનારને સજા કરવાનો અધિકાર, એક સત્તાને સોંપીશું, જેથી સૌના મૂળભૂત અધિકારો, જીવન, સ્વતંત્રતા, સંપત્તિ વધુ સારી રીતે સુરક્ષિત રહી શકે. આ જ સામાજિક કરાર, સોશિયલ કોન્ટ્રાક્ટ છે, જેનાથી રાજકીય સમાજ અને સરકાર બને છે.
અને ડન, આ સામાજિક કરાર અને સરકાર વિશે શું ખાસ કહે છે? એના પર લોકના ધાર્મિક વિચારોની શી અસર છે?
ડન બે વાત પર ભાર મૂકે છે. પહેલી, સરકારની સ્થાપના અને એને સત્તાનો એકમાત્ર કાયદેસર આધાર છે શાસિતોની સંમતિ, કન્સેન્ટ ઓફ ધ ગવર્ન્ડ. લોકોની મરજીથી જ સરકાર ચાલી શકે. આ સીધો હુમલો હતો એ સમયના રાજાના દૈવી અધિકારના સિદ્ધાંત પર, જે સર રોબર્ટ ફિલ્મર જેવા લોકો ચલાવતા હતા. લોક કહે છે, ના, રાજા ઈશ્વરનો પ્રતિનિધિ નથી, એ લોકોનો પ્રતિનિધિ છે, લોકોની સંમતિથી બનેલો.
અને બીજો મુદ્દો?
બીજો મુદ્દો સરકારના હેતુ વિશે છે. લોક માટે સરકારનો હેતુ અમર્યાદિત નથી, ખૂબ જ મર્યાદિત છે. શું છે એ હેતુ? ફક્ત ને ફક્ત લોકોના એ કુદરતી અધિકારોનું રક્ષણ કરવું જે એમની પાસે કુદરતી અવસ્થામાં પહેલેથી જ હતા. જીવન, સ્વતંત્રતા અને સંપત્તિ, બસ. સરકાર આનાથી વિશેષ કંઈ કરવા માટે બની જ નથી. સરકાર લોકો વતી કામ કરનાર એક ટ્રસ્ટી છે.
ટ્રસ્ટી, જેમ આપણે કોઈને આપણી મિલકત સાચવવા સોંપીએ એમ.
બરાબર. લોકો પોતાની સુરક્ષા અને અધિકારોની સાચવણીનું કામ સરકારને સોંપે છે, પણ માલિક તો લોકો જ રહે છે, સરકાર માલિક નથી. અને જો આ ટ્રસ્ટી એટલે કે સરકાર પોતાના કરારનો ભંગ કરે તો
અહીં પેલો ક્રાંતિનો અધિકાર આવે છે જેની આપણે વાત કરી હતી.
હા, ડન સમજાવે છે કે આ લોકનો સૌથી વિસ્ફોટક વિચાર હતો. જો સરકાર લોકોના અધિકારોનું રક્ષણ કરવાને બદલે ઉલટાનું એને છીનવા માંડે, મનસ્વી રીતે શાસન કરે, લોકોની સંપત્તિ પડાવી લે, તો એ સરકાર સામાજિક કરાર તોડી નાખે છે, એ ટ્રસ્ટનો ભંગ કરે છે.
તો પછી લોકો શું કરી શકે?
લોક કહે છે, આવી સ્થિતિમાં સત્તા પાછી લોકો પાસે જતી રહે છે, અને લોકો પાસે એ અત્યાચારી સરકારનો પ્રતિકાર કરવાનો અને એને ઉથલાવી દેવાનો અધિકાર છે. ડન ઉમેરે છે કે લોક માટે આ કદાચ માત્ર અધિકાર નહીં પણ એક નૈતિક ફરજ પણ હતી. કારણ કે આવી સરકાર ગેરકાયદેસર છે, એણે લોકો સામે યુદ્ધ જાહેર કર્યું છે, એટલે લોકોનો પ્રતિકાર એ બળવો નથી પણ સ્વબચાવ છે.
આ તો ખરેખર ક્રાંતિકારી વિચાર છે. હવે લોકનો સંપત્તિનો સિદ્ધાંત પણ બહુ ચર્ચામાં રહે છે. પેલું કે માણસ જ્યારે પ્રકૃતિની કોઈ વસ્તુમાં પોતાનો શ્રમ ભેળવે ત્યારે એ એની સંપત્તિ બની જાય છે. ડન અને કઈ રીતે જુએ છે?
ડન ફરી એને લોકના ધાર્મિક સંદર્ભમાં મૂકે છે. લોક માટે પૃથ્વી મૂળ તો ઈશ્વરે સૌને આપી છે, પણ જ્યારે કોઈ વ્યક્તિ એમાંથી કંઈક લે છે અને એના પર પોતાની મહેનત, પોતાનો શ્રમ લગાવે છે, જેમ કે જમીન ખેડીને અનાજ ઉગાડે છે, ત્યારે એ વસ્તુમાં એણે પોતાનું કંઈક ઉમેર્યું, એટલે એ એની ખાનગી સંપત્તિ બની. ડન કહે છે કે લોક આને માત્ર આર્થિક ક્રિયા તરીકે નહોતા જોતા, પણ ઈશ્વરે માણસને પૃથ્વીને ફળદ્રુપ બનાવવાનો અને એનો ઉપયોગ કરવાનો જે આદેશ આપ્યો છે સબડ્યુ ધી અર્થ જેનેસિસ એના પાલન તરીકે જોતા હતા એટલે સંપત્તિનો અધિકાર પણ ઈશ્વરના આદેશ સાથે જોડાયેલો છે
અને છેલ્લે લોકનો ધાર્મિક સહિષ્ણુતાનો વિચાર અ લેટર કન્સર્નિંગ ટોલરેશન આજના જમાનામાં આ વિચાર બહુ જ રેલેવન્ટ લાગે છે પણ દંતો કહેશે કે આનો આધાર પણ આધુનિક બિન સાંપ્રદાયિકતા નહીં પણ ધર્મશાસ્ત્ર જ હતો
એ કઈ રીતે આ ડન અહીં બહુ સ્પષ્ટ છે એ કહે છે કે લોક શા માટે ધાર્મિક સહિષ્ણુતાની તરફેણ કરે છે એટલા માટે નહીં કે એમને લાગતું હતું કે બધા ધર્મો સરખા છે કે ધર્મનું મહત્વ નથી ના એમની દલીલ શ્રદ્ધાના સ્વરૂપ વિશેની એમની ચોક્કસ ખ્રિસ્તી પ્રોટેસ્ટન્ટ સમજ પર આધારિત છે
શું સમજ છે એમની
લોક બે સંસ્થાઓ વચ્ચે મૂળભૂત તફાવત જુએ છે રાજ્ય સરકાર જેને તેઓ મેજિસ્ટ્રેટ કહે છે અને ચર્ચ ધર્મ સંસ્થા બંનેના હેતુઓ અલગ છે અને બંનેના સાધનો અલગ છે
શું ફરક છે
રાજ્યનો હેતુ છે નાગરિકોના દુનિયાવી હિતોનું રક્ષણ કરવું જીવન સ્વતંત્રતા સંપત્તિ અને રાજ્ય પાસે આ કામ કરાવવાનું સાધન શું છે બળપ્રયોગ કાયદો પોલીસ સજા જ્યારે ચર્ચનો હેતુ છે માણસના આત્માની સંભાળ રાખવી એને મોક્ષ અપાવવો
અને એનું સાધન શું છે
લોક કહે છે એનું સાધન બળપ્રયોગ ન હોઈ શકે કારણ કે સાચી શ્રદ્ધા સાચો ધર્મ એ માણસની અંદરથી આવવો જોઈએ એની આંતરિક ખાતરી હોવી જોઈએ તમે કોને બંદૂકની અણીએ સાચો ખ્રિસ્તી બનાવી ન શકો વધુમાં વધુ તમે ડરથી ચર્ચમાં આવતો કરી શકો પણ એના દિલમાં શ્રદ્ધા પેદા ન કરી શકો અને જો શ્રદ્ધા આંતરિક ન હોય તો ઈશ્વરની નજરમાં એ નકામી છે
એટલે સરકાર ધર્મના મામલામાં દખલ ન કરી શકે કારણ કે સરકારના સાધનો બળજબરી આત્માના ક્ષેત્રમાં કામ જ નથી કરતા વાહ
બરાબર આ જ લોકની મુખ્ય દલીલ છે સહિષ્ણુતા માટે રાજ્યનું કામ શરીર અને સંપત્તિનું રક્ષણ કરવાનું છે આત્માનું નહીં આત્માની ચિંતા વ્યક્તિ અને એના ચર્ચે કરવાની છે સરકારનું એ કામ નથી અને કરી પણ ન શકે એટલે સરકારે જુદા જુદા ધર્મો પાળવાની છૂટ આપવી જોઈએ
પણ ડન એ પણ નોંધે છે કે લોકની સહિષ્ણુતા અમર્યાદિત નહોતી ખરું ને
હા એ પણ ડન સ્પષ્ટ કરે છે લોકે એમના સમયના રાજકીય કારણોસર નાસ્તિકોને કારણ કે એ માનતા હતા કે નાસ્તિકો સોગંધ કે વચન પાડી ન શકે અને રોમન કેથોલિકોને કારણ કે તેઓ પોપને વફાદાર ગણાતા જે વિદેશી સત્તા હતી આ સહિષ્ણુતામાંથી બાકાત રાખ્યા હતા આ બતાવે છે કે એમની દલીલ સંપૂર્ણ સાર્વત્રિક સિદ્ધાંત કરતાં વધુ વ્યવહારિક અને એમના સમયના ધર્મશાસ્ત્ર આધારિત હતી
સમજાયું તો આટલી વિગતવાર ચર્ચા પછી જો આપણે ડનના વિશ્લેષણ મુજબ લોકના વિચારોના મુખ્ય તારણો કે સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકાય જે આજે પણ આપણા માટે કંઈક અર્થ ધરાવતા હોય
ચોક્કસ મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ જે ડન વારંવાર કહે છે તે છે લોકના રાજકીય અને નૈતિક વિચારોનો પાયો તેમનો ધર્મશાસ્ત્રીય વિશ્વાસ છે અધિકારો સરકાર કાયદો આ બધું એમની ઈશ્વર અને માનવ સ્વભાવ વિશેની સમજમાંથી આવે છે આ સમજ કદાચ આપણને આધુનિક અધિકારોની ચર્ચામાં પણ એક ઊંડાણ આપી શકે આજે આપણે અધિકારોની વાત કરીએ છીએ પણ ઘણીવાર એનો નૈતિક આધાર શું છે એ પ્રશ્ન ઊભો રહે છે
બરાબર બીજો મુદ્દો કયો ગણાય કદાચ તર્ક વિશે
હા બીજો સંદેશ છે તર્ક એ ઈશ્વરે મનુષ્યને આપેલી એક અમૂલ્ય ભેટ છે જેના દ્વારા આપણે નૈતિક સત્ય અને કુદરતી કાયદો સમજી શકીએ છીએ લોક માટે તર્ક અને શ્રદ્ધા દુશ્મન નથી પણ સાથી છે આપણે આપણા જીવનમાં પણ તર્ક અને શ્રદ્ધા વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું એ વિશે આ વિચાર પ્રેરણા આપી શકે
અને સરકાર વિશે શું કહેશો
ત્રીજો સંદેશ સરકારની કાયદેસરતા ફક્ત અને ફક્ત લોકોની સંમતિ પર આધાર રાખે છે અને તેનો હેતુ અત્યંત મર્યાદિત છે લોકોના પૂર્વ અસ્તિત્વમાં રહેલા કુદરતી અધિકારોનું રક્ષણ કરવું સરકાર માલિક નથી લોકોની સેવક છે ટ્રસ્ટી છે આ સિદ્ધાંત તો કોઈપણ તંદુરસ્ત લોકશાહી માટે આજે પણ એટલો જ મહત્વનો છે ભલે આપણે ગુજરાતમાં હોઈએ કે દુનિયાના કોઈપણ ખૂણે ચોથો જે આની સાથે જોડાયેલો છે અધિકારો સરકાર કરતા પહેલા આવે છે અને સરકાર પર મર્યાદા મૂકે છે સરકાર અધિકારો બનાવતી નથી ફક્ત રક્ષણ કરે છે આ વાત નાગરિક તરીકે આપણને આપણા અધિકારોના મહત્વ અને સરકારની મર્યાદાઓ વિશે સભાન બનાવે છે
અને છેલ્લો પાંચમો મુદ્દો સહિષ્ણુતા વિશેનો ગણી શકાય
હા પાંચમો સંદેશ ધાર્મિક સહિષ્ણુતાનો સાચો આધાર શ્રદ્ધાના આંતરિક સ્વભાવની સમજમાં રહેલો છે. રાજ્ય બળજબરીથી સાચી શ્રદ્ધા પેદા ન કરી શકે. ભલે લોકની સહિષ્ણુતામાં મર્યાદાઓ હતી, પણ આ મૂળભૂત સિદ્ધાંત કે શ્રદ્ધા વ્યક્તિગત પ્રતીતિની બાબત છે અને એમાં રાજ્યની દખલ ન હોવી જોઈએ, એ ભારત જેવા બહુધાર્મિક દેશ માટે તો ખૂબ જ મહત્વનો છે. આપણે વિવિધ માન્યતાઓ સાથે કેવી રીતે શાંતિથી રહી શકીએ એના માટે આ પાયાનો વિચાર છે.
આ મુખ્ય સંદેશા ખરેખર વિચાર પ્રેરક છે. ડન જે રીતે લોકને રજૂ કરે છે એમાંથી કેટલાક ખાસ યાદગાર વિચારો કે કથનો ટાંકી શકાય જે આ સંદેશાઓને વધુ સ્પષ્ટ કરે.
ચોક્કસ. દાખલા તરીકે કુદરતી કાયદા વિશે લોકનો જે પ્રખ્યાત વિચાર છે, જેને ડન આ રીતે સમજાવે છે. કુદરતી અવસ્થાને ચલાવવા માટે કુદરતી કાયદો છે જે સૌને બંધનકર્તા છે, અને તર્ક જે તે કાયદો છે તે સમગ્ર માનવજાતને શીખવે છે કે બધા સમાન અને સ્વતંત્ર હોવાથી કોઈએ બીજાના જીવન, સ્વાસ્થ્ય, સ્વતંત્રતા કે સંપત્તિને નુકસાન ન પહોંચાડવું જોઈએ. આમાં સ્પષ્ટ દેખાય છે કે નૈતિકતા અને અધિકારોનો સ્ત્રોત ઈશ્વર અને તર્ક છે.
પેલું સંપત્તિ વિશેનું કથન પણ બહુ પ્રખ્યાત છે.
હા, દરેક વ્યક્તિની પોતાની જાત પર માલિકી છે, તેના શરીરનો શ્રમ અને તેના હાથનું કામ યોગ્ય રીતે તેનું જ છે. તેથી પ્રકૃતિએ જે સ્થિતિમાં આપ્યું છે તેમાંથી તે જે કંઈ પણ દૂર કરે છે તેમાં તેણે પોતાનો શ્રમ ભેળવ્યો છે અને તેમાં કંઈક પોતાનું જોડ્યું છે, અને તેથી તે તેને પોતાની સંપત્તિ બનાવે છે. ડનના મતે આ માત્ર ભૌતિક વાત નથી, પણ વ્યક્તિના પ્રયાસને અને ઈશ્વરના આદેશના પાલનને મહત્ત્વ આપવાની વાત છે.
અને સરકારના હેતુ વિશેનું એ પણ બહુ ધારદાર છે.
બિલકુલ. તેથી માણસોનું કોમનવેલ્થમાં એટલે કે રાજકીય સમાજમાં એક થવાનું અને પોતાને સરકાર હેઠળ મૂકવાનું મુખ્ય અને મહાન કારણ તેમની સંપત્તિ અને લોક અહીં સંપત્તિ શબ્દનો વ્યાપક અર્થ કરે છે. જીવન, સ્વતંત્રતા અને ભૌતિક સંપત્તિનું રક્ષણ છે. આનાથી વધુ સ્પષ્ટ રીતે મર્યાદિત સરકારનો સિદ્ધાંત શું હોઈ શકે?
અને છેલ્લું સહિષ્ણુતા પરનું પેલું વાક્ય જે તમે કહ્યું હતું,
આત્માઓની સંભાળ નાગરિક મેજિસ્ટ્રેટની એટલે કે સરકારની ન હોઈ શકે, કારણ કે તેની શક્તિ ફક્ત બાહ્ય બળમાં રહેલી છે. પરંતુ સાચો અને ઉદ્ધારક ધર્મ મનની આંતરિક પ્રતીતિમાં રહેલો છે, જેના વિના કંઈ પણ ઈશ્વરને સ્વીકાર્ય ન હોઈ શકે. ડન માટે આ વાક્ય લોકની સહિષ્ણુતાની દલીલના ધર્મશાસ્ત્રી હાર્દને બરાબર પકડે છે. રાજ્ય અને શ્રદ્ધાના ક્ષેત્રો અલગ છે.
આ બધા વિચારો, ડનનું અર્થઘટન બધું જાણ્યા પછી હવે સવાલ એ થાય કે આ બધી વાતો આજના સામાન્ય માણસ માટે આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે? આ બધું તો 17મી સદીના ઇંગ્લેન્ડનું છે.
ના ના, એવું નથી. મને લાગે છે કે આ વિચારો આજે પણ ખૂબ જ પ્રસ્તુત છે. દાખલા તરીકે, પહેલું તો આપણી લોકશાહી અને આપણા બંધારણની સમજ વધુ ઊંડી બને છે. જ્યારે આપણે સમજીએ છીએ કે વ્યક્તિગત અધિકારો, સંમતિથી ચાલતી સરકાર, કાયદાનું શાસન, આ બધા સિદ્ધાંતો ક્યાંથી આવ્યા, કયા સંઘર્ષોમાંથી જન્મ્યા, તો આપણે એનું મૂલ્ય વધુ સારી રીતે સમજી શકીએ છીએ. ભલે એનો મૂળ સંદર્ભ ધાર્મિક હોય, એના ફળ તો આપણે આજે ભોગવી રહ્યા છીએ.
બીજું, અધિકારો વિશેની આજની ચર્ચાઓ.
હા, આજે જ્યારે આપણે માનવ અધિકારોની વાત કરીએ છીએ ત્યારે ઘણીવાર પ્રશ્ન થાય છે કે આ અધિકારો આવે છે ક્યાંથી, એનો આધાર શું છે. લોકનો કુદરતી અધિકારનો ખ્યાલ, જે ડન મુજબ ઈશ્વરદત્ત છે, એ આપણને વિચારવા મજબૂર કરે છે કે જો ઈશ્વર નહીં તો પછી આ અધિકારોનો અંતિમ સ્ત્રોત શું છે? શું એ ફક્ત સરકારની દેન છે કે પછી કંઈક વધુ મૂળભૂત છે?
અને પેલો ધર્મ અને રાજ્ય વચ્ચેના સંબંધનો મુદ્દો પણ.
ચોક્કસ. ધર્મ અને રાજ્ય વચ્ચેની યોગ્ય રેખા ક્યાં દોરવી, આ પ્રશ્ન ભારતમાં તો સતત ચર્ચાતો રહે છે. લોકની દલીલો, ખાસ કરીને એ કે રાજ્ય શા માટે શ્રદ્ધાના મામલામાં કાયદો ન બનાવી શકે, કારણ કે શ્રદ્ધા પર દબાણ ન થઈ શકે, એ આપણને આ ચર્ચામાં એક મજબૂત વૈચારિક માળખું પૂરું પાડી શકે છે. આ ફક્ત એમ કહેવા કરતાં વધુ ઊંડું છે કે ધર્મ અંગત બાબત છે.
અને મને લાગે છે કે લોકનો જે મૂળભૂત અભિગમ છે, જન્મજાત વિચારોનો અસ્વીકાર અને અનુભવો તથા તર્ક પર ભાર, એ વિવેચનાત્મક વિચારસરણી, ક્રિટિકલ થિંકિંગ માટે પણ બહુ મોટી પ્રેરણા છે. કોઈ પણ વાત, કોઈ પણ દાવો, કોઈ પણ સત્તા, એને એમ જ સ્વીકારી ન લેવું. પ્રશ્નો પૂછવા, પુરાવા તપાસવા, પોતાનો તર્ક વાપરવો, આ કળા તો આજે વોટ્સએપ યુનિવર્સિટીના જમાનામાં કેટલી જરૂરી છે.
સાવ સાચી વાત. પછી ભલે તે નેતાઓના ભાષણ હોય, જાહેરાતો હોય, સામાજિક રૂઢિઓ હોય કે પછી ધાર્મિક માન્યતાઓ પણ હોય, લોક આપણને આંખ મીચીને સ્વીકારવાને બદલે આંખ ખોલીને વિચારવા અને સવાલ પૂછવા માટે પ્રોત્સાહિત કરે છે.
તો આ સમગ્ર ચર્ચાના અંતે આપણે પોતે આમાંથી શું શીખ્યા? તમારા માટે અને મારા માટે શું ખાસ રહ્યું? તમારો વ્યક્તિગત ટેકઅવે શું છે?
મારા માટે ડનનું આ વિશ્લેષણ વાંચીને સૌથી મોટી શીખ એ મળી કે મહાન રાજકીય વિચારો કોઈ બંધ ઓરડામાં અમૂર્ત ચિંતનમાંથી નથી જન્મતા. એ વાસ્તવિક દુનિયાના સંઘર્ષો, સમસ્યાઓ અને પડકારો સાથેના વિચારશીલ જોડાણમાંથી ઉદ્ભવે છે. લોક એમના સમયના પ્રશ્નોના જવાબ શોધી રહ્યા હતા અને એમાંથી જ આ ક્રાંતિકારી વિચારો આવ્યા. બીજું, મને પેલી બૌદ્ધિક નમ્રતાની વાત ગમી કે માનવીય જ્ઞાનની મર્યાદાઓ છે અને એ સ્વીકારવું એ સહિષ્ણુતા અને મર્યાદિત સરકાર માટે કેટલું જરૂરી છે.
અને મારા માટે સૌથી મોટો ઓહોવાળો મુદ્દો એ જ હતો કે લોક, જેમના આપણે લગભગ હંમેશા બિન સાંપ્રદાયિક ઉદારવાદના પિતા તરીકે ભણ્યા અને સમજ્યા છીએ, તેમને ડન એક ઊંડાણપૂર્વકના ધાર્મિક વિચારક તરીકે રજૂ કરે છે. આનાથી આખું ચિત્ર બદલાઈ જાય છે. એ સમજાય છે કે પશ્ચિમી લોકશાહી અને અધિકારોની જે ભાષા વિકસી એના મૂળિયા ખૂબ ઊંડા ધર્મશાસ્ત્રમાં પડેલા હતા. આ આપણા ઇતિહાસની એક જટિલ પણ ખૂબ મહત્વની બાજુ છે જેને આપણે ઘણીવાર અવગણીએ છીએ.
અને આ બધી વાત આપણને પેલા અંતિમ વિચારવા જેવા પ્રશ્ન તરફ દોરી જાય છે. નહીં,
કયો પ્રશ્ન?
પ્રશ્ન એ કે જો ડન સાચા હોય અને લોકના અધિકારો અને મર્યાદિત સરકારના સિદ્ધાંતો ખરેખર ઈશ્વર અને તર્કની એક ચોક્કસ ધાર્મિક સમજ પર આટલા ગાઢ રીતે આધારિત હતા, તો પછી આજના યુગમાં એવા સમાજમાં જ્યાં એ ધાર્મિક માન્યતાઓ કદાચ એટલી સાર્વત્રિક નથી રહી અથવા તો બદલાઈ ગઈ છે, ત્યાં આ સિદ્ધાંતોનું ભવિષ્ય શું? શું આપણે એમના વિચારોના મૂળિયા કાપી નાખીને પણ એના ફળ ભોગવતા રહીશું?
આ ખરેખર એક મોટો અને ગંભીર પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચાર કરવો રહ્યો. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.